વિજોગણ 14 જેઠ મહિનાની એક સાંજ નમતી હતી. ઉકરેલી પૃથ્વી ઉના નિશાસા નાખતી હતી અને આવા જ નિશાસા કાઢતી એક પરમ રૂપવતી સ્ત્રી ઊંચા ઊંચા ગોખ પર તકિયાને અડેલીને પડી હતી. કોઈ કંજૂસના રત્નોનો દાબડો અચાનક ઉગડી જાય અને જેમ રત્નોનું તેજ વેરાઈ ગયે એમ એ સ્ત્રીનું રૂપ એના અસ્તવ્યસ્ત ઓઢણામાંથી વેરાઈ રહ્યું હતું. અધૂરી રખાયેલી શેત્રંજ સામે અધૂરી જ પડી હતી. સિતારા, હવે શેત્રંજ રમવી મને પસંદ નથી. આ શેત્રંજે જ મને હૈયાહોરી આપી. તને ક્યાંથી ખ્યાલ હોય કે એ બિચારો કહેતો કે હું તો અબૂઝ સિપાહી બચ્યો, મારી શેત્રંજમાં ઔરતને વરી સ્થાન કેવું? પણ મેં જબરજસ્તીથી એની શેત્રંજમાં રમત શરૂ કરી. રમત રમવાની હું જ હોંસીલી હતી. આજે એવો મારો ચુનારગઢ, અજોડ એવો મારો ખજાનો મેં જ મારે સગે હાથે દાવમાં મૂક્યા. મૂકીને હું હારી. મેં મલ્લિકા એમ ન કહો, ગઢ અને ખજાનાને ભૂલાવે એવો એથી વધુ કિંમતી આપનો દેહ આપે ન્યોછાવર કર્યો. બાંદીની ગુસ્થાકી માફ થાય. લાડુ મલ્લિકાના એકમાત્ર ચરણ ચૂમવા માટે હજારો શાહજાદાઓ અને સિપેલ સાલારો આખી જિંદગી કુરબાન કરવા તૈયાર હતા. શેરખાં જેવા એક સિપાઈ માટે તો મારી મલ્લિકાના દર્શન જીવતા જીવ બહિષ્ઠની પરી જેટલા દુર્લભ હતા. સિતારા નામની બાંબીએ મલ્લિકાની મહત્તા દર્શાવતા કહ્યું, સિતારા તું ભૂલ ખાય છે, તારી મલ્લિકા સ્વયં બિસ્મિલ્લા ઘાયલ બની હતી. ઘાયલની દુનિયામાં હકીમની જરૂરત છે, ન કે હક કે ઇન્સાફની. બીમાર જેટલી વ્યાકુળતાથી વૈદ્યને શોધે એટલી વ્યાકુળતાથી મેં એને શોધ્યો. સિતારા કેવો આદમી! પેલા શાયરે કહ્યું છે કે હે ફરિશ્તે બી ફિદા જન પર યહ વો ઇન્સાન હૈ. મલ્લિકાની મોટી મોટી મૃગ બારના જેવી આંખો કંઈક ભીની હતી. નિરાધાર મૃગલીની જેમ એ આંખો ચક્કર વક્કર થઈ રહી હતી. મલ્લિકા ફિરસ્તાઓ ફિદા થાય એવો એ ઇન્સાન ભલે હોય, પણ મારી લાડુ મલ્લિકા કઈ વાતે કામ છે? ખુદાની અજબ કરામત છે કે આદમી પોતાનું રૂપ પોતે પૂરી રીતે જોઈ શકતો નથી. અને હૈયા કૂટો અરીસો તો શું વધારે કહી શકે. નહીં તો જો મલ્લિકા પોતાનું રૂપ પોતે નિરખી શકતી હોત તો દુનિયામાં એ કોઈને પ્યાર ન કરી શકત. સિતારા, રૂપને અને પ્યારને કંઈ સંબંધ નથી. રૂપથી પ્યાર થતો નથી, દિલથી થાય છે. બધા તોફાનોનું મૂળ આ બદમાશ દિલ જ છે. પહેલાં દિલનો પ્યાર જાગે છે. દિલ દેહ કરતાં અંદરના રૂપને વધુ નિરખે છે. અંદરનું અદ્ભુત રૂપ નિરખ્યા પછી જ પ્યાર જાગે છે. અને પ્યાર જાગ્યા પછી ગમે તેવું કમસુરત હોય પણ રૂપારું જ લાગે છે. સાચું છે, મારી મલ્લિકા. સિતારાએ મલ્લિકાની વાતને અનુમોદન આપતા કહ્યું, વિદ્વાનો કહે છે કે લૈલા રાતના રંગવારી શ્યામરી હતી, છતાં મજનુ એની પાછળ પાગલ બન્યો હતો. અને રાધા અને કૃષ્ણનું જે જોડું કહેવાય છે તેમાં પણ સિતારા કૃષ્ણ કારો હતો અને રાધા ગોરી ગોરી હતી. સિતારા, તે તો હિન્દુ કિતાબો ક્યાંથી પડી હોય પણ મેં તો વાંચી અને સાંભળી છે. બરાબર રાધા જેવું જ મારું નસીબ છે. એ બિચારી હોંશે હોંશે કૃષ્ણને વરવા ગઈ. એ વેરા કૃષ્ણ તો જંગલોમાં હરે ફરે, બંસી બજાવે અને બધાના મન લોભાવે. રાધાએ કૃષ્ણને ભાર્યો અને બિચારી મારી માફક ઘાયલ થઈ ગઈ. થોડા દિવસો એન ચેનના વિત્યા અને કૃષ્ણ તો પછી પડ્યો સાઈ દાવપેચમાં. બિચારી રાધા જીવનભર રાહ જોતી બેસી રહી અને વિયોગનું દુઃખ ભૂલવા બિચારી ગાતી રહી. સાંવરો અજ હું ન આવ્યો વ્રજવનિતા સબ છોડી સાવર મધુબન જાય બસાયો દાસી કરી પટરાણી સાંવરે નાચ કો નામ લજાયો કંઠ કુબજા કો કહાયો. કંઠ કુબજાનો કહાયો એટલે શું? શેરશાહે બીજી મલ્લિકા શોધી? સિતારા આ તે પુરાણી વાત પૂછી. મલ્લિકા કંઈ શેરશાહની માસુકા નથી, એની માસુકા તો બીજી છે. જેને રાધા કુબજા કહે છે એ કુબજા? કાણી કુબડી માસુકા? માસુકા અને વળી કાણી કુબડી કોણ પસંદ કરે એને? કાણી કુબડી જ ને. એના સંગમાં સુખ ને ન એના નામમાં શાંતિ. એનો ચહેરો જુઓ તો કારો મેસ, દગા પ્રપંચ તો રોજના ચાલુ, છતાં ઇન્સાન એના પર મરવાના. ન જાણે એ કુબજાએ કેટલીય સુંદરીઓની જિંદગી નષ્ટ ભ્રષ્ટ કરી હશે. એ કુબજાને ન ઓળખી મલ્લિકા? એનું નામ સલ્તનત. જે એના સંગમાં પડ્યો એની સુધ બુધ ગઈ, પણ સી એની ચાહના. એના દીવાનાને જેમ એ પરછોડી જાય એમ સૌ એને વધુ ને વધુ વરખતા જાય. જેને એ મળી એનું સુખ ગયું, ક્ષુધા ગઈ, નીંદ ગઈ, નેકી ગઈ, ન્યામત ગઈ. ખંજરોની દુનિયામાં, વિસ્પાનની ગલીઓમાં, સાપ વીંછીની પથારીઓમાં અને હરવા ફરવાનું જીવતા સુખ નહીં, મરતા ચેન નહીં. જેમ કુબજા કૃષ્ણને હરી ગઈ એવી આ કુબજા મારા શેરને મારાથી દૂર દૂર લઈ ગઈ. સિતારા, 5 વર્ષમાં તો હું બહુ મોટી મોટી ઉથલ પાથલ થઈ ગઈ છે. કહે છે કે ચુનારગઢ પહેલાંનો ચુનારગઢ જ નથી. વારું, રોશનને આવી પહોંચવાને હવે કેટલી વાર હશે? તૈયારીમાં સવારમાં ચુનારગઢથી નીકળેલ રથ સાંજે તો અહીં આવી જ પહોંચે, એટલી વારમાં શેતરંજ પૂરી કરી લઈશું. શું શેતરંજ પૂરી થશે? મારા દાવ ફતે થશે? મારી કુરબાની મંજૂર થશે? કુરબાની કદી નામંજૂર થતી નથી. આપના દાવ ફતે થશે, શેતરંજ જરૂર પૂરી થશે. ભરોસો નથી. મલ્લિકાએ શેતરંજના દાવ ઘણા ખેલ્યા છે. એને ખાતરી છે કે રાજકાજની કારી કુબજાના પંજામાં પડેલા ભાગ્યે જ પાછા ફરે છે. સાંઈ બનેલો પ્રીતમ પાછો આવે, ખોવાયેલો, ગુમ થયેલો, અરે મરી ગયેલો કદાચ પાછો ફરે, પણ રાજ શેતરંજનો ખેલાડી બનેલો પ્રતિમ કદી પાછો ફરી શકતો નથી. આવી એ નખરારી કુબજા નાના નખરા છે, જરૂર પાછો ફરશે. હું દુઆ કરીશ. સિતારા દુઆ કરજે ને, માગજે. ગગનને દાપતું કારું વાદર કદાચ વરસી પડે. આજે મલ્લિકાના નસીબમાં એ સિવાય કંઈ વિશેષ નથી. વારું, શેતરંજ ચલાવ. મલ્લિકા અને સિતારા ફરીથી શેતરંજમાં મશગુલ થઈ ગયા. જેઠનો અકળાયેલો વાયુ આછો દાનાઓમાં ફફડાટા બોલાવતો હતો. પાંજરામાં પુરાયેલા બબૂલને અને દૂર દૂરના ઉદ્યાનમાં બેઠેલી કોકિલાઓએ કુંજન કરવા માંડ્યું હતું. આછા આછા વસ્ત્રોમાં સજજ થયેલી સૌંદર્ય લતા જેવી મલ્લિકા એકાએક ઉશ્કેરાઈ ગઈ. એણે શેતરંજ દૂર ફગાવી દીધી. અરે રે, તમારી જીતની બાજી હાથે કરીને તમે બગાડી, સિતારા બોલી. ભલે બગડી, મારે તેને જીતવી નથી. ઔરત ઔરતને જીતે એમાં શી મજા? શું લુત્ફ! સાકારની સુંદરીને પતાસાની પદ્મિની મળે એમાં શી મજા? સિતારા જોઈ રહી હતી કે મલ્લિકાને અંતરનું જોશ બેચેન બનાવી રહ્યું હતું. અને બેચેન કેમ ન બનાવે? અરે, એક મામૂલી સિપાહી જેવા પુરુષને પામવા એણે કેટલો મહામૂલો ભોગ આપ્યો હતો! જુનાગઢની અખૂટ સમૃદ્ધિ અને સુવર્ણ માટે લોકો દંતકથા કહેતા, અને એથી એ વધુ દંતકથા તો ખુદ એના રૂપ માટે હતી. રૈયત, જમીનદારો અને ખુદ જુનાગઢની એ માનવંતી નારી હતી. મલ્લિકાનો મરહૂમ પતિ તાજખાન પણ મલ્લિકાને એની સોકીઓના કાવતરામાંથી બચાવવા જતા પોતે જ કતલ થયો હતો. ગઢના જમીનદારોએ તાજખાનની પાછળ હોશિયાર અને કાબેલ લાડુ મલ્લિકાને વહીવટ કરતા બનાવી. જનાનખાનાની ઓરત મટી એ રાજની મલ્લિકા બની, અને લાડુ મલ્લિકા એક દાડો ભૂલી ગઈ કે એ મામૂલી ઓરત નહોતી. એક દાડો એનાથી ભૂલ થઈ ગઈ. એક અફઘાન સિપાહીને રાતવાસો રોક્યો. શું મસ્ત સિપાહી! એવો પુરુષ પામવો જાણે સ્ત્રી જીવનનો સર્વ લહાવ પામવા જેવું એને લાગ્યું, અને એને ચરણે એણે સર્વસ્વ ન્યોછાવર કર્યું. ચુનારગઢ એની શાદી પછી ખૂબ શાંત પામ્યો, પણ અચાનક હુમાયુના ગુલામ ખિલાફતે દગાથી સૌને છેતર્યા, પરાજય થયો. પરિણામે મલ્લિકાને જુનાગઢથી વિદાય લેવી પડી. રસાયણ જેવી બંનેને ભેગા રાખવામાં કોઈએ સલામતી ન ભારી. પોતાના પ્યારા શેરથી એ જુદી પડી, અને આજે એ વાત પર 5-5 અને 7-7 વિયોગના કાતિલ વર્ષો વીતી ગયા. વાયદા અને કોલ તો ઘણા આવ્યા, પણ સાહેબો ના આવ્યો તે ના આવ્યો. રાહ જોઈ જોઈને હવે મલ્લિકા ઘેલી બની હતી. સિતારા મલ્લિકા પાછી ભાવ આવેશમાં બોલવા લાગી. આ હીરદોરી જેવા વાતે ઘણી વાર ગૂંથ્યા છે, પણ એક જ વાર આ કેશ પાસ પર હાથ ફેરવી જેટલી મજા એણે આપી તેટલી તારાથી નથી આવી. આ રૂપેરી ગરદન આસપાસને ઘણીવાર આભૂષણ પહેરાવવા હાથ નાખ્યા હશે, પણ એનો હાથ એકવાર ફરતો અને જાણે દિલ કતલ થવા તૈયાર થઈ જતું. તે મારા શરીરને જ્યારે જ્યારે સ્પર્શ કર્યો છે ત્યારે ત્યારે મને કંટારો ચડ્યો છે, પણ એનો ક્ષણભરનો સ્પર્શ મને જીવતા જીવે જન્નતમાં ખેંચી ગયો છે. એક ઓરત અને સામે બીજી ઓરત બંને નક્કામાં, એક ઓરત અને એક મર્દ બંને 1.25 લાખના. બા રોશન આવી, રોશન આવી! સિતારા મારા ઘરમાં, મારા દિલમાં શું રોશન આવી? આકાશમાં અંધકાર ઉભરાતો જતો હતો. પૃથ્વી પટ પર બચેલા થોડા ઘણા પ્રકાશને રાત્રિનો દેવ લૂછતો જતો હતો. એની પોતાની કાળી માટી પર સફેદ દાગ સહ્ય ન હતા. રોશન, આમ આવ! ઊંચી ઊંચી ગોરી ગોરી મધબર નૈનાવાળી રોશન ચુનારગઢની મલ્લિકાની પાસે આવી. કુર્નિશ બજાવી રહી. એણે ઊંચો બાંધેલો અંબોળો જાણે કામદેવના સર ટંકારની તૈયારી દર્શાવતો હતો. ચુનારગઢના કુશળ જાસૂસોમાંની રોશન હતી. ઈરાની માતાના પેટે મિર્ધા કોમમાં એ જન્મી હતી. ઈરાની માતાનું કવિત્વ અને મિર્ઘા કોમની કુનેહ એને વરી હતી. જૂના મલ્લિકાના જમાનામાં રોશનની બોલબાલા હતી. રોશન કહે, મારા સિરતાજ કુશળ તો છે ને? હા, રોશને ટૂંકમાં જવાબ વાર્યો, પણ તે તરફ મલ્લિકાનું લક્ષ નહોતું. તારે હવે તારી વાત ચલાવો, પણ જો તું બહુ બોલકી છે, આડી અવળી વાતોમાં કલાકો કાઢી નાખે છે. હું જે કહું છું તે પછીની વાત કહે. રૂમી ખાને ઝેર અપાયું તે હું જાણું છું. હુમાયુ બાદશાહની છત્રછાયા નીચે ચુનારગઢની વ્યવસ્થા મારા સેને સોંપણી દૂતે યાદ છે. એણે ફરીથી સૈન્યની રચના આદરી તેની ખબર છે. કારાનાગને નાથનાર મુરલીધરની જેમ એ ભયંકર અફઘાનોનો અધિદેવ બન્યો છે. એ પણ સાંભળ્યું છે. પેલા દિલ્હીના ઝવેરીએ ગજસેના કેળવી છે એ પણ જાણ્યું છે. બક્સરિયા બંદૂકોની ફોજ પણ જમા કરી છે એ પણ ખબર પડી. પ્રચંડ ગજસેના, ભયંકર તીરંદાજો, કુશળ તોપચીઓ અને બીજું ઘણું જાણ્યું છે. છેલ્લે છેલ્લે એણે બિહારના ધણી લોહાનીને હરાવ્યો એ પણ ખબર છે. હરાવ્યો એટલું જ ન કહો, મલ્લિકા વારી જાઉં એ તમારા શેર પર, આ નાચીજ બાંધીની ગુસ્તાખી માપ. હિકમત કેવી કરી એ જાણી? બંગાળના સુલતાન મહમૂદ અને હાજીપુરના સુબાઉ વચ્ચે કંઈ અણબનાવ હતો. શેરશાહે હાજીપુરના સુબાને મદદ આપી અને આગ ભડકાવી સુલતાનનું સૈન્ય હાર્યું. આ પછી બિહારનો બચેલો નામ માત્રનો રાજા લોહાની બંગાળના સુલતાન પાસે મદદ યાચવા દોડ્યો. એણે કહ્યું, બિહારના તમામ જમીનદારોને શેરખાએ ભીખ માંગતા કર્યા છે અને બે બદામના ખેડૂતોને માથે ચડાવ્યા છે. પ્રજા માટે ભલે એ રામ રાજ્ય હોય, અમારા માટે તો રાવણ રાજ્ય છે, માટે મદદ કરો. મહંમદ શાહ બંગાળીએ લેહાનીને મદદ આપી. ચઢાઈ શરૂ થઈ. બંને સૈન્ય સામસામાં ભેટ્યા કિઉલ નદીના કિનારે સુરજગઢ પર. હાથી મચ્છરને ચોરી નાખે એમ બંગાળી સૈન્યના એ બિહારના રાવણોના માથા કાપી નાખ્યા. પણ મલ્લિકા વહારે શેર એણે વિજય પછી મસ્જિદોમાં બાદશાહ હુમાયુના નામના ખુતબા પઢાવ્યા અને જય જયકાર પણ એના નામનો વર્તાવ્યો. રોશન, તું લશ્કરોમાં ખૂબ હરીમરી ગઈ લાગે છે, નહીં તો આવા સમાચાર ક્યાંથી લાવી શકે? તારું રૂપ ને તારી મસ્તી તો જો અલી, તમે કોઈનો જરાય ડર ન લાગ્યો? મલ્લિકા પોતાના પ્યારા શેરના વખાણ સાંભળી હર્ષોન્મત્ત બની હતી. ડર? અરે, શેરશાહના રાજ્યમાં ડર કેવો? સૈન્યનો તો સાગર હિલોરા મારે છે. રાક્ષસ જેવા દેખીએ તો ડરી જઈએ એવા, કાળા ભૂત જેવા, રાતે મળે તો ફાટી પડીએ એવા વિકરાળ સિપાહીઓ ભેરા થયા છે. પણ કોની મજાલ છે કે કોઈ માં બેટી સામે નજર ઉઠાવીને નિરખે? કોઈ આંગળી ડોસી માથે સવા શેર સોનું લઈને જાય તોય લૂંટવાનો ભો નહીં, અને કોઈ 16 વર્ષની નખરાલી નાર ચાલી જાય તોય ઈજાને અવકાશ નહીં. પણ મલ્લિકા, મારી વાત લાંબી છે, વળી હું બહુ બોલકી છું ને? રોશને બોલકી શબ્દ પર ભાર દેતા ચારો કર્યો. હા હા, બોલકી, 7 વાર બોલકી. અને મહિલાએ રોશનને હાથ પકડીને પાસે ખેંચી અને એના ગોર મટોર ગાલને બે હાથમાં પકડીને ચોરીને લાલઘૂમ કરી નાખ્યા. મલ્લિકાના જીવનમાં જાણે નવો પ્રાણ પુરાતો હતો. ઓ જહાપ નહા, નાચી જ બંદીના ગાલ ઉખડી જ પડશે. ખુશીના સમાચારનું આ ખૂબ સારું ઇનામ આપ્યું. હા મલ્લિકા, સાંભળો ત્યારે મારી વાત. શેરની બોર્ડમાં હાથ નાખી કોઈ સલામત પાછો ફર્યો છે? બંગાળના સુલતાને શેરની બોર્ડમાં હાથ નાખ્યો એટલે વેર લેવા તમારા શેરે જોત જોતામાં બંગાળના પાટનગર ગૌડ પર ચઢાઈ કરી દીધી. બિચારો બંગાળી અફઘાનોના પ્રચંડ તાપ ન જીરવી શક્યો. એણે 1,50,000 અશરફી આપીને શેરને મનાવી પાછો વાર્યો. શાબાશ મારા શેર! મલ્લિકાના નિરાશાથી વૃદ્ધ બનતા જતા દિલમાં જવાનીના અંકુર ફૂટવા લાગ્યા. પણ ભલા શું શેર હજીએ બીજાના નામની જય જયકાર બોલાવે છે? મલ્લિકા, હજી તો મારી કહાણીની શરૂઆત થાય છે. તમે એનો છેડો પહેલેથી જાણશો તો રસ માર્યો જ હશે. વાત કહેતી આવું છું. ગુજરાતના સુલતાન બહાદુર શાહને તો જાણો છો? શહેનશાહના મિત્ર પેલા દિલ્હીના ઝવેરી પાસે એના બધા સમાચાર આવે છે. બડો બુલંદે હિંમત છે. મેવાડમાં એ મોટો થયો છે, જૈન શ્રેષ્ઠીઓના બળે એ આગળ આવ્યો છે. મલ્લિકા શેરે જ્યારે જુનાગઢની ગાદી સંભાળી ત્યારે તે જ વર્ષમાં એણે મારવા લીધું. મારવા લઈને ખાનદેશના સુલતાનને નમાવ્યો, ત્યાં તો મેવાડી વીરાએ જ એને તેડ્યો. બહાદુર શાહે ચિત્તોડ પર સવારી કરી. દંતકથા છે કે ચિત્તોડની રાજમાતાએ શહેનશાહ હુમાયુને રાખડી મોકલી મદદે બોલાવ્યો. હુમાયુ તૈયાર થયો ત્યાં તો બહાદુર શાહે લખી મોકલ્યું કે કાફરોની સાથે લડવામાં આપે મને હેરાન કરવો ન જોઈએ. બહાદુર શાહે ચિત્તોડ જીત્યું અને આગળ વધ્યો. થોડી વારમાં હુમાયુને ખબર પડી ગઈ કે કાફરોના નામનું તો બાનું હતું, રાજનીતિમાં ભાઈ ભાઈ નહીં અને બાપ બાપ નહીં તો વળી કોણ કાફર અને કોણ મુસલમાન. વધારામાં એને ખબર પડી કે અફઘાનોએ એને જૌનપુરનું સુલતાન બનાવવાનું વચન આપ્યું છે. હુમાયુના ગુસ્સાનો પાર ન રહ્યો. રોશન થોડી વાર થોભી. બિચારો જ્યોતિષી રોશન એના જોશમાં પહેલાં એ વાત નહીં આવી હોય. મલ્લિકા ખડખડ હસી પડી. મલ્લિકા હસવા જેવો એ આદમી નથી. વીરતાનો તો અવતાર છે, દયાનો તો દરિયો છે, કુળ કપટ તો જાણતો જ નથી. ભલા રાજાનો અચ્છો નમૂનો છે. બાકી એ વાત ખરી કે ભલાઈને અને રાજનીતિને કોઈ સંબંધ નથી, એ તો બહાદુર શાહની ચાલ હતી. હુમાયુ ગુજરાત તરફ ઉતર્યો કે આ તરફ શેરે પોતાનો પંજો ઉગામ્યો. પહેલી તરફ બંગાળના પેલા મહંમદ શાહ પર એના પૈસાથી ઊભું કરેલું લશ્કર એને માટે કામ આવ્યું. બિચારા બંગાળીએ ગોવાના પોર્ટુગીઝ ગવર્નર પાસે મદદ માંગી, પણ એ મદદ અડધે રસ્તે રહી અને બિચારા મહંમદ બંગાળીને 11 ગણવા પડ્યા. રોશન ખડખડાટ હસી પડી. એની ખુલતી કરી જેવા મોટા મોટા હોઠ મરકી રહ્યા હતા. કમર નાર જેવી નાકની દાંડી પર આવેલો પસીનો લૂછતા એણે આગળ ચલાવ્યું. મલ્લિકા બસ વખત આવી પહોંચ્યો કે સિંહે ઓઢેલું ઘેટાનું ચામડું ફગાવી દીધું. બંગાળ અને બિહારમાં શેરશાહના નામના ખુતબા પડાયા. મસ્જિદોમાં રોશની થઈ, મંદિરોમાં ઘંટા બજ્યા, ફકીર બાવાઓને અન્ન અપાયું. પણ હુમાયુ શું ગુજરાતમાં ગુમ થઈ ગયો? ના, ક્યાં બાદશાહ હુમાયુ અને ક્યાં બહાદુર શાહ ગુજરાતી? એને બિચારાને કોઈ ચાલબાજોએ ફૂલાવ્યો હતો. એ તો મંદોસરના મેદાનમાં નાસી છૂટ્યો. હુમાયુ આગળ વધ્યો. એણે ગુજરાત લીધું, પાવાગઢનો મજબૂત કિલ્લો લીધો અને ત્યાં છુપાયેલો સુલતાનનો મોટો ખજાનો આ વિચક્ષણ બાદશાહે એક જબરી કરામતથી હાથ કર્યો. થોડા વધુ વખત એ ગુજરાતમાં રહ્યો હોત તો ઘણું નુકસાન થાત, પણ ત્યાં તો તેના ભાઈ કમરાનના બંડના અને શહેનશાહના બરવાના સમાચાર પહોંચ્યા. એ તાબડતોબ પાછો ફર્યો. મલ્લિકા એ પાછો ફર્યો ને? બહાદુર શાહ ગુજરાતીએ ધીરે ધીરે પાછું હતું તેવું તેવું કરી લીધું. મારા શેરનું શું થયું? રોશન 100 ચૂવા મારી બિલ્લીબાઈ પાટે બેઠા. શેરને ખ્યાલ હતો કે કામરાન અને હુમાયુ વચ્ચે આગળ સરકશે, પણ અજબ રીતે બે ભાઈ સમજી ગયા. હુમાયુએ ચુનાર તરફ કૂચ કરી. મલ્લિકા તમારો શેર આ વખતે ગૌડનગરમાં હતો. એ તરત ચુનારગઢ પાછો આવ્યો અને હુમાયુને રોકી બેઠો. હુમાયુ પૂરી તાકાતથી આવ્યો હતો, પણ વારે મારા શેર એણે કમાલ કરી. ઝારખંડને તો તમે જાણો છો, માનો ખોરો અને ઝારખંડની ભૂમિ સરખી. આના પાસે રોહતાસ નામનો વિકટ પહાડી ગઢ છે. મલ્લિકા આપણા ચુનારગઢથી પણ મજબૂત. શેરશાહે રોહતાસના રાજા પાસે પોતાને આશ્રય આપવા કહેણ મોકલ્યું. બૈરા છોકરાને સાચવવા આજીજી કરી. રોહતાસનો રાજા રહ્યો મૂર્ખ. એણે હા કહી, પણ એના ગઢમાં જે પાલખીઓ પ્રવેશી એ કંઈ અફઘાન ઔરતોની નહોતી, એમાં તો મૂછારા મર્દ હતા. તેઓ અંદર પ્રવેશતાની સાથે બહાર કૂદી આવ્યા. તલવારોની તારી બજી રહી અને રોહતાસનો હિન્દુ રાજા બહાદુરીથી મરાયો. શેરે રોહતાસ સર કર્યો. બધી સંપત્તિ ત્યાં લાવીને ચુનારગઢ ખાલી કરી દીધો. ખરી સંતા કુકડી હવે શરૂ થઈ. હુમાયું સુનારગઢમાં બેઠો એટલે શેર ગૌડ ચાલ્યો ગયો. હુમાયું ગૌડ જીતવા આગળ વધ્યો એટલે શેર જંગલને રસ્તે રોહતાસ ચાલ્યો ગયો. થાકેલા હુમાયુએ ગૌડ સહેલાઈથી જીતી લીધું અને ત્યાં આરામ કરવા રોકાયો. તમારા શેરે ગૌડનગરને બંગાળની ઘણી લક્ષ્મી લૂંટી હતી, પણ સૌંદર્યની અને એસ આરામની બધી સામગ્રીથી ત્યાં મુક્તો આવ્યો હતો. શોખીન મોગલ બાદશાહને એ ભાવી ગયું. સુજલા સુફલા શસ્ય શ્યામલા બંગાળની પૃથ્વી પર એ સ્વર્ગની લહેજત લૂંટી રહ્યો ત્યારે મારો શેર શું કરી રહ્યો છે? તમારા શેરને આરામની ચાહના જ ક્યાં છે? એ તો બેઠો બેઠો બધો દોરી સંચાર કરી રહ્યો છે. કોને ક્યાં મૂકવો, કોને ક્યાં જવા દેવો એની યોજના કરી રહ્યો છે. મેં સાંભળ્યું છે કે એ પાછો ચુનાર આવે છે. એનો સેનાપતિ ખવાસખાન કર્મનાશા નદીના પીરને બક્સરના મેદાનોમાં સાફસૂફી કરી રહ્યો છે. હુમાયુએ મા મહેનતે સમજાવીને સાથે લીધેલો હિંદાલ છટકીને આગ્રા આવ્યો છે અને પાછું પોતાનું પોત પ્રકાશમાં માંડ્યું છે. અમન ચમનમાં મહેલોમાં એસ આરામ કરતો મોગલ બાદશાહ તમારા શેર સાથે સુલેના સંદેશા ચલાવી રહ્યો છે. સુલેના સંદેશા? રોશન, ત્યારે તો લડાઈ પતી જશે. મારો શેર મને મળશે? નામુમકિન, અસંભવ. મલ્લિકા, મારું જ્ઞાન કહે છે કે આ વખતે શેરશાહ સંધિ ન કરે. એ કંઈ કાચા ગુરુના ચેલા છે? મારો શેર તલવાર ખેંચી જાણે, બાકી દાવપેચ રમી ન જાણે. એ બોરો સિપાહી છે. ચુનારગઢની કહાણી તો તું જાણે છે. એ વેરા રાજકાટની નિશારો બેઠે હજી થોડા દાડા વીત્યા હતા. આજે તો એ રાજનીતિ નિપુણ બન્યા છે. એમના ગુરુનો મંત્ર છે કે ઓછા સંહારે છર કપટથી જે મોટી લડાઈ જીતે તે ખરો લડવૈયો. એ ગુરુ કોણ? કોઈ ઝવેરી છે? શેરનો લંગોટિયો દોસ્ત છે? મલ્લિકા જેમ કારા પ્રચંડ સાપ સાથે કુસ્તી ખેલતો બહાદુર નોર્યો વારે ઘડીએ દરમાં જઈ જડીબુટ્ટી સૂંઘી આવે છે, એમ તમારા શેરનું પણ છે? કંઈ મુશ્કેલી ઊભી થઈ કે તરત બંને મળે છે. કલાકો વાતચીત ચલાવે છે અને છૂટા પડે છે. બિલાડીના જેવા એના પંજા છે. આવે છે ક્યારે, જાય છે ક્યારે કોઈ જાણતું નથી. થોડા એક સિવાય ઘણાએ એને જોયો નથી. એના નામનો જ જાદુ છે. અફઘાન સૈનિકો શેરની પછી આ પુરુષની જ પ્રશંસા કરે છે. જાણ્યો એ પુરુષ, એનું નામ હેમરાજ. ગમે તેવો એ સારો હોય પણ મને એનું નામ નથી ગમતું. એણે જ મારા શેરને આ રાજનીતિમાં ઊંડો ઉતાર્યો. એણે જ કહ્યું હતું કે ખૂબસૂરત મલ્લિકા ભલે શેરની માસુકા હોય પણ ખરી માસુકા તો સલ્તનત છે. મારી સામે એનું નામ લઈશ માં. હા, પછી સુલેનું શું થયું? સુલે અને સંધિ કેવી? એ તો રાજનીતિની ચાલ. ભરપૂર લડાઈની તૈયારીઓ ચાલી રહી છે. સેનાપતિ ખવાસખાન ગૌડનગરથી આવતી રાજમહાલની ખીણ રોકી બેઠો છે. આદિલ ખાન અને જલાલ ખાન કર્મનાશા પર મોરચા બાંધી રહ્યા છે. શેર પોતાના ચુનંદા સૈન્ય સાથે ઉપડવાની તૈયારીમાં છે. રોશન પોતાની વાત કરતા થોભી, બે મારા શેરના દર્શન કર્યા? મલ્લિકા, સ્વર્ગના દેવના દર્શન કરવા અને તમારા શેરના દર્શન કરવા સરખા છે. હવે તો જ્યારે દિલ્હીનો શાહ બનીને એ અમારી મલ્લિકા પાસે આવશે ત્યારે વાત છે. એની પ્રાણ પ્રિયતમાને જ ક્યાંક છુપાવી દઈશું, ભલે ને ખોરાખોર કરે. આખરે થાકીને અમને પૂછશે, ક્યાં છે મારી પ્યારી મલ્લિકા? અમે બેજબાન બની જઈશું. પછી કેવી મજા, કેવી લહેર આવશે. ગેલી રોશન આરાની વાત ઉપર વર્ષોની વિયોગી મલ્લિકા હસી પડી. આકાશમાં વાદળો હસી પડ્યા. થોડી વારમાં મુસળધાર વર્ષા મલ્લિકાના મુક્ત હાસ્યની જેમ રેલી રહી. મોગલનો કાર 15 કર્મનાશા ગંગા નદીના પૂર વિંધીને કિનારે આવેલા ઘોડે સવારે જ્યારે ફરીવાર અલ્લાનું પાક નામ લીધું ત્યારે પૂર્વમાં ઉષા સુંદરી ભૂમિને ચૂમતી ઊભી હતી. આખી રાત આકાશ ગડગડતું રહ્યું હતું અને વાદળો વરસતા રહ્યા હતા. આ જ આવા મર્દ મોગલ અશ્વાર પાસે શાહી સંદેશ હતો અને તે જલ્દી પહોંચાડવા એમણે જાનનું જોખમ ખેડી દરિયા જેવી બનેલી કર્મનાશા નદીને ઓરંગી હતી. ફરજની નમાજનો વખત હતો. ભીંજાયેલા વસ્ત્રો બદલી એણે પશ્ચિમ ભણી મોફ કરી શાંતિથી ધર્મ ક્રિયા પતાવી. ઊઠીને પાસે ઉભેલા અશ્વને થાબડ્યો અને આગળ વધ્યો. એ થોડે દૂર ગયો હશે કે કેટલાક અશ્વારો એને વિટરાઈ વળ્યા. આવનાર અશ્વારે પોતાની પાસે રહેલો શાહી રૂકો બતાવ્યો અને શેરશાહને મળવાની તાકીદ દર્શાવી. શાહી કાસદનું સન્માન થાય તે નિયમ મુજબ સૌએ એને છૂટો મૂક્યો. કેવળ એની પાસે રહેલા શસ્ત્રો માંગી લીધા, જે નિયમ મુજબ પાછા ફરતી વેરા પાછા સોંપવાના હતા. અશ્વારોની ટોળી થોડે દૂર પહોંચી કે તે તંબુઓ અને રાવટીઓની બનેલી નગરી તેમની નજરે પડી. નાની મોટી અનેક ધજાઓ હવામાં ફરતી હતી અને તંબુની કનાતો બેદીને ઊંચે ઊંચે ચડતો ધુમાડો નજરે પડતો હતો. શાહી કાસદને સીધે રસ્તે લઈ જવાનો હતો. મોટા નોબત ખાનના તંબુને વીંધીને તેઓ શાહી તંબુ પાસે પહોંચ્યા ત્યારે ખબર મળ્યા કે શેરશાહ બીજા તંબુમાં છે. મોગલ કાસદને તાકીદનું કામ હતું, તેથી તેને ત્યાં લઈ જવામાં આવ્યો. એ તંબુ એક નાનો તંબુ હતો. તેમાં કેટલાક સિપાહીઓ પાવડો લઈને સુરંગો મૂકવા માટે જમીન ખોદી રહ્યા હતા. બધાના હાથમાં પાવડા હતા. સૌ સાદા પોશાકમાં હતા. ન કંઈ બપકો કે ન કંઈ ઠાઠ. મોગલ કાસદની આંખો આ બધામાં પેલા વીર નરને શોધી રહી હતી. એણે ઘણી ઘણી વાતો એને વિશે સાંભળી હતી. કોઈ એને બહાદુર કહેતું, કોઈ એને શેતાન વર્ણવતું. કાસદને અંદર આવતો જોઈ સિપાહીઓએ પોતાનું કામ રોકી દીધું. એક મજબૂત ઊંચો તગડો સિપાહી આગળ આવ્યો. ક્યાંથી આવો છો? ક્યાં છે રૂકો? બાદશાહ યુમાયુનો કાસદ છું અને શમશેર જંગ શહેનશાહનો રૂકો આપવાનો છે. લાવો રૂકો. પેલા સિપાહીએ ત્યાં જમીન પર બેસતા કહ્યું. એનું મોટું માથું અને ભરાવદાર બાંધેલી દાઢી નજરમાં ખૂંટી જાય તેવા હતા. એનું સ્નાયુબદ્ધ લાલગુમ શરીર કોઈ પહેલવાનને શરમાવે તેવું હતું. માલિક સિવાય બીજાને આપવાનો હુકમ નથી. મિર્ઝા સાહેબ, આપના બાદશાહે જેના પર કૃપા વરસાવી છે તે નાચિત સેવક હું પોતે છું. સિપાહી કે જે શેરશાહ પોતે હતો તે ખડખડાટ હસી પડ્યો. આપ પોતે? મોગલ કાસદ છોભીલો પડી ગયો. જેનું નામ આજે ચારે તરફ પ્રખ્યાત થઈ રહ્યું છે એ ભયંકર બરવાખોર અફઘાન સરદાર આ પોતે જ? શું સિપાહીઓની જેમ પાવડો લઈને એ પણ કામ કરે? એ ક્ષણવારમાં ભભૂકતી રોશની જેવી એની બે આંખો સામે જોયું અને તરત રૂપકો ધરી દીધો. મિર્ઝા સાહેબ, થાક્યા ન હો તો થોડી વાર અહીં જ બેસો, કામનો નિકાલ થઈ જાય. શહેનશાહે રૂપકો વાંચતા વાંચતા કહ્યું. સિપાહીઓ બહાર નીકળી ગયા. કાસત ત્યાં બાજુમાં જમીન પર બેસી ગયો. એ તો બીજું બધું ભૂલી આ મસ્ત સિપાહીને નિરખી રહ્યો હતો. ચહેરા પર અજબ વ્યક્તિત્વ દીપી રહ્યું હતું. મોગલ કાસદે બાદશાહ બાબરને જોયો હતો. એને લાગ્યું કે આ બરવાખોર એના જેવો જ છે. રૂપકો વાંચીને શહેનશાહે જવાબ આપતા કહ્યું, મિર્ઝા સાહેબ, આપના બાદશાહને કહેજો કે શેરશાહ હંમેશા સુલેહ માટે તૈયાર છે, પણ શેરશાહને ભરોસો પડતો નથી. એનું શું? શહેનશાહને કહેજો કે બાળકો મોટા થાય ત્યારે મા બાપ તેને વહીવટ સોંપી દે, એમાં જ મા બાપની શોભા છે. મા બાપની ફરજ મા બાપ સમજશે. પહેલાં બાળકોએ વફાદારીના પાઠ પડવા રહ્યા. આપ જાણો છો કે શહેનશાહ પાસે બાદશાહ બાબરનું કસાયેલું અજય લશ્કર છે. આપ સુલેનું ખત લખી આપો, એમાં જ શહેનશાહ આપની સલામતી માને છે. સુલેનું ખત કે ગુલામીનું ખત? મિર્ઝા સાહેબ, આવા ખત લખવાની શેરશાહે કદી ઉતાવળ કરી નથી. મને ખબર છે કે હિન્દાલે આગ્રામાં તોફાન મચાવ્યું છે. બંગાળનું ચોમાસું મોગલ લશ્કરને બરાબર માફક આવ્યું નથી. બાદશાહ આગળ વધવા માંગે છે, પણ એણે અમારા જેવા સેવકોને પણ કંઈ ખુશ કરવા ઘટે ને? સેવક કોણ? સેવક બનેલા આપે અયોધ્યા સુધીનો પ્રાંત કબજે કર્યો છે એ શહેનશાહ જાણે છે. સુલેના કાનૂનને તિલાંજલિ આપી રોહતાસ ગઢમાં દારૂગોરો અને લશ્કર ભરવામાં આવ્યું છે એ પણ એ જાણે છે. હવે શહેનશાહ ઈચ્છે છે કે નવી નવી ગલતીઓ ન થાય તો સારું, અને થયેલી ગલતીઓ માટે જલ્દી માફી માંગો, એમાં જ તમારી ભલાઈ છે. કુશર કાસદ સાંજે મારો રૂપકો મળી જશે, એમાં મારો આખરી નિર્ણય હશે. એ પછી શહેનશાહને જે નિર્ણય કરવો ઘટે તે કરે. શાહી કાસદ ન સમજી શક્યો કે આ તો બરવાનું ખુલ્લું આહવાન છે કે વફાદારીનું પ્રદર્શન. અને મિર્ઝા સાહેબ, આપ અમારા મહેમાન છો. સિપાહી શેરશાહે બહાર ઉભેલા સિપાહીઓમાંથી એકને બોલાવ્યો. સિપાહી હાજર થઈ કુર્નિસ બજાવી ઊભો રહ્યો. જુઓ, મિર્ઝા સાહેબ આપણા મહેમાન છે, ખૂબ ખાતર બરદાસ્ત કરો. કાસત બોલનારની છટા વારે વારે શબ્દો સાથે થતી ભાવભંગી જોઈ મુગ્ધ થયો હતો. કેવી અદબભરી વાતચીત! કાસતને એક સુંદર મજબૂત તંબુમાં લઈ જવામાં આવ્યો. ખૂબ ખૂબ મહેમાનગતિ કરવામાં આવી. સાંજ પડું પડું થતી હતી. કાસદને રૂપકો મળી ગયો. એણે વિદાય થવું જ જોઈએ એ ચારે તરફ નજર ફેરવતો વિદાય થયો. સૌ પોતપોતાના કામમાં મશગુલ હતા. આટલું મોટું લશ્કર, આટલા હાથી ઘોડા, દોય કેટલી શાંતિ! કાસદ રવાના થયો, પણ એણે ભાગ્યે જ ગંગા નદી ઓરંગી હશે કે આખો દિવસ શાંત લાગતી શહેનશાહની છાવણી એકદમ પ્રવૃત્તિમય બની ગઈ. કંઈ નવા જૂની અવશ્ય થવાની હતી, પણ જેમ ભીતર ભીતર સરકતી આગની આભા વધુ લાગે અને વાતાવરણ ભયભરી રીતે શાંત લાગે તેમ દેખાતું હતું. ચોકીદારોના તાપણા નિત્ય નિયમ મુજબ સરકતા હતા, તેમાં કંઈ નવીનતા નહોતી, પણ કેટલીક મસાલોનો પ્રકાશ ઝબકી ઝબકીને બુજાઈ જતો હતો. રાત યુવાન બનતી ચાલી. મધરાતનો શીરો પવન સુસવાટા કરવા લાગ્યો. આકાશમાં વાદળોના ગંજ ખડકાયેલા હતા. છાવણીની આજુબાજુનો પ્રદેશ નિર્જન હતો. એ નિર્જનતામાં જાણે કંઈક શાંત પ્રવૃત્તિ થતી જણાય. ભૂત પ્રેતના વૃંદ વગડામાં ફરવા નીકળ્યા હોય તેમ નિશબ્દ નીરવ અને નાજુક રીતે માનવીઓના ઝુંડ ગંગાના તટ તરફ જતા જણાયા. કોઈની પાસે પ્રકાશનું એકેય સાધન નહોતું. હૈયાથી હૈયું દબાય તોય ઓળખી શકાય તેમ નહોતું. રસ્તે જનારો તો ભૂતાવરને જતી જોઈને ફાટી પડે. આ ભૂત કે પ્રેત કે પિશાચના ઝુંડ ધીરે ધીરે જમીન પર સાપ ચાલ્યો જાય એમ ચાલ્યા જતા હતા. કોઈ ભયંકર દુનિયાના એ પ્રાણી લાગતા હતા. ગંગાના કિનારે આવીને આ માયાવી સૃષ્ટિ થંભી ગઈ. ગંગા ભર યૌવનમાં મસ્તીએ ચડી હતી. એનું યૌવન ફાટ ફાટ થતું બે કાંઠામાંય સમાતું નહોતું. આ સૃષ્ટિના સૌ જીવ શાંત હતા. મસ્તીએ ચડેલી ગંગા મોટા હડુડાટ કરતી હતી, પણ સામેથી જાણે કોઈ અવાજ જ નહીં. સામે કાંઠે થોડે દૂર ઝાંખા ઝાંખા થોડા દીવાઓ દેખાતા ઘનઘોર આકાશમાં એ તારલિયા જેવા લાગતા હતા. ગંગાનો કિનારો ધીરે ધીરે આ માયાવી સૃષ્ટિના સભ્યોથી ઉભરાઈ ગયો. મંત્રમુગ્ધ પુતરાઓની જેમ સૌ વ્યવસ્થિત ગોઠવાઈને ઊભા હતા. અચાનક આ સૃષ્ટિની અગ્રણીય પંક્તિમાં ઉભેલ પુરુષે ધીરેથી પાણીમાં ઝંપલાવ્યું. માથોડા માથોડા પાણીના મોજામાં એ આગળ વધવા લાગ્યો. ધીરે ધીરે પાછળ રહેલાઓ પણ ઘેટાના ટોરાની જેમ એનું અનુકરણ કરવા લાગ્યા. થોડી વારમાં મનુષ્યાકાર મત્સ્યોથી ગંગા ખદબદ થવા લાગી. પૃથ્વીના પટ પર જેવી નીરવતાથી આ માયાવી સૃષ્ટિ સરકતી હતી એ જ રીતે જળમાં પણ આગળ વધવા લાગી. સામે કિનારે આ ભૂતસેના પહોંચી ત્યારે મધરાત પૂરી થવા આવી હતી. કિનારે થોડા થોડા તાપણા બળતા હતા. અજબ રીતે એ તાપણા બુજાઈ ગયા અને તાપણા પાસે બેઠેલા બિચારા ચોકીદારો અલ્લાહનું નામ લેવા ન પામે એટલી ત્વરાથી તલવારની ધારે ઉતરી કપાઈ ગયા. જરાક જેટલો ખરભરાટ ને પુનઃ અભેદ શાંતિ. માયાવી સૃષ્ટિ ધીરે ધીરે અનેક ભાગમાં વહેંચાવા લાગી. બે ભાગ બે દિશામાં દૂર દૂર ચાલી ગયા. તેઓ દૂર દૂર પહોંચ્યા ત્યારે ગંગાના પ્રવાહમાં તરતા તરતા મોટા કારા પહાડો કિનારે આવતા દેખાયા. અરે, આ તો છે મોટા મોટા હાથી. એ માયાવી સૃષ્ટિના જીવ જેવા લાગતા હતા. એમના સુપડા જેવા કાન હાલતા હતા. મોટી બોરિંગ જેવી સૂંઢો હવામાં ઇલોરા લેતી હતી, પણ લેસ માત્ર અવાજ વગર. કોઈ ગેબનો દેવતા આજે છડી સવારીએ પૃથ્વીની પરિક્રમામાં નીકળ્યો હતો. અંધારામાં પહાડ જેવા લાગતા હાથીઓના સમૂહના અગ્રભાગ પર એક પ્રચંડ આદમી ધનુષ્ય તીર સાથે ઊભો હતો. સાગરના પેટારમાં પ્રવેશેલો મોતીમાર જેમ ભાથું હલાવી માર્ગ શોધે એમ અંધકારના સમૂહમાં ઊભેલો એ આદમી ચારે તરફ નજર નાખી કાંઈ શોધી રહ્યો હતો. અચાનક હવામાં એક સુસવાટો થયો. કોઈ બાજ પક્ષીના ઉડવાના ફફડાટ જેવો એ અવાજ હતો. તરત એક તીર દૂર દૂર દેખાતા આકાશદીપ તરફ ચાલ્યું ગયું અને પાછી જાણે ઉપરા ઉપરી બાજ પક્ષીની પાંખોના ફફડાટ સંભળાવા લાગ્યા. દૂર દૂર આગનો ભડકો દેખાયો અને જાણે કોઈ બુજાયેલું માંસમસાન હોય તે એકાએક ત્યાંની રાખમાંથી અગ્નિની જ્વારાઓ ભભૂકી ઉઠે તેમ ધીરે ધીરે થોડે થોડે દૂર ભડકા દેખાવા લાગ્યા. અંધારી રાતમાં ભડકાઓની જાણે આતશબાજી જામી. એ આતશબાજીના પ્રકાશમાં જોયું તો કેટલાય રંગબિરંગી તંબુઓની હારમારા ત્યાં રચાયેલી હતી. ભડકાઓ પ્રભાતના ઠંડા પવનની લહેરોમાં એકદમ વધ્યા. તંબુમાં સુતેલાઓ સરવરી ઉઠે તે પહેલાં તો ગંગાના કિનારા પર ઊભેલું પેલું માયાવી દુનિયાનું ઝુંડ ઘસી આવ્યું. બંદૂકોના અવાજો, પીરોના વરસાદ, સરકતી હવાઈઓ અને ભભૂકતા ભંભોટિયાથી મેદાન ગાજી ઉઠ્યું. ઘસી આવનારાઓ સરકતા તીરોના વરસાદ વરસાવતા બંદૂકોમાંથી ધાણીની જેમ ગોળીઓ છોડતા જનુનથી ઘસ્યા આવતા હતા. માર્ગમાં જે આવ્યું તે સાફ થઈ જતું. હોશિયાર દુશ્મનો છાવણીમાં આવી પહોંચ્યા છે, ના પોકારો થવા લાગ્યા, પણ નિરાતની નિંદમાં પડેલો સિપાહીઓ બખ્તર ચડાવી તલવાર લેવા જતા અને એનો હાથ દેહથી અલગ થઈ જતો. કોઈ બંદૂક લઈ બખ્તર વિના બહાર આવતો કે એક જ ગોળી એની ખોપરીને મસ્તકથી જુદી કરી નાખતી. કેટલાક બિચારા બધું સજીને બહાર પડતા તો ગોળીનું સાધન ખોવાઈ ગયેલું માલુમ પડતું. કોઈ ઉગાડા દેહે, કોઈ અડધા હથિયારે, કોઈ માથાના બખ્તરને દિલને અને દિલના બખ્તરને માથે મૂકી બહાર આવવા લાગ્યા. પણ દુશ્મનો જાણે રાહ જોઈને બેઠા હતા. મારામાંથી બહાર પડતું એક એક પંખી જેમ કુસર પારધી ઝડપી લે એમ એ ઝડપાઈ જતા. બીજી તરફ તંબુઓમાં આગ વધુને વધુ ફેલાતી જતી હતી. અચાનક એક તંબુમાંથી પડકારો સંભળાયો, બહાદુર મોગલો જરા પણ પીછેહટ કરશોમાં દાગાખોર દુશ્મનને બરાબર હાથ બતાવો. અવાજ પહાડી હતો. એક ઊંચા અરબી તોખાર પર બેઠેલા પરછંદ પુરુષના એ શબ્દો હતા. મર્દામાં પ્રાણ પૂરે તેવી એ શબ્દોમાં સંજીવની હતી. એણે ગભરાયેલા મોગલ સૈનિકોને હિંમત આપી. થોડા ઘણા એકઠા થયા અને લડી રહેલા દુશ્મનો સામે મોરચા મંડાયા. કેટલા એક માર્ગ કરતા તોપોને દાગવા પહોંચ્યા તો તોપોના મોજ ઊંધા. માં મહેનતે મોં ફેરવી દાગવા જાય છે તો એના કાનમાં જ ખિલ્લા. આજે કમનસીબી જાગી ઉઠી હતી. પેલો નવો બહાર આવેલો અસવાર પ્રચંડ પરાક્રમ દર્શાવી રહ્યો હતો. થોડી વાર તુમુલ યુદ્ધ મચી રહ્યું. દગાખોર દુશ્મનોના પગ ઉખડતા લાગ્યા. ત્યાં તો છાવણીની બે બાજુ ભયંકર શોરબકોર સંભળાયો. ત્રાહી ત્રાહી પોકાર કરતા અર્ધનગ્ન મોગલ સૈનિકો નાસ્તા જણાયા. ઊંટ પાગલ બનીને તાંડવ નૃત્ય આદરતા જણાયા અને ઘોડા તો વાડોમાં પુરાયેલા વાછરડાની જેમ કનાતની પાયગાને ચીરી બહાર કૂદી આવતા હતા. શું કારણ બન્યું આટલા ગભરાટનું પણ કોણ કોને સમજાવે? ખીણ વચ્ચે વસેલી વસ્તીને જગદી નાખવા બે દિશામાંથી બે પહાડ ઘસી આવે એમ હાથીઓના પ્રચંડ ટોળા વિનાશ જમાવતા ઘસી આવતા હતા. એમની સૂંઢના સપાટતા તંબુઓના તંબુઓ ગબડાવી પાડતા હતા. એમના પગ નીચે આવેલા રોટલાના જેવો આકાર પામી જતા. મા મહેનતે ધીરજ ધરીને સજજ થયેલ મોગલ સેનાના પગ ઉખડી ગયા. હિંમતનો હૈયાદીપ ગુલ થઈ ગયો અને એ હૈયાદીપ ગુલ થયો એટલે ગમે તેવા પ્રચંડ સૈન્યની પણ ખાના ખરાબી. એમણે પીછેહટ આદરી, પણ એ પીછેહટ તો આગે કુછ કરતા ભયંકર હતી. નવું તાજું અશ્વમેઘ ત્યાં દાંત કચકચાવતું ખડું હતું. થોડું એક તોપખાનું પણ સ્વાગત માટે સજજ હતું. પીછેહટ કરીને આવતા મોગલ સૈનિકોને જોઈને એ ભયંકર રીતે સરગી ઉઠ્યું. ત્રણ બાજુની ત્રણ દિશા શત્રુઓથી ઘેરાઈ ગઈ. નાસનારાઓ નિરાશ બન્યા, લડનારા ખૂટતા ચાલ્યા. મહા મહેનતે હિંમત જાળવીને લડતા સૈનિકોના પગ ઉખડ્યા અને સૈન્યમાં એકનો પગ ઉખડ્યો એટલે અનેકના ઉખડી જવાના. મોગલ સેનામાં ભારે અવ્યવસ્થા પ્રસરી. જેને જ્યાં માર્ગ મળે ત્યાં નાસવા માંડ્યું. પણ ગંગાના ભરપૂર પટ સિવાય બીજો કોઈ નાસવાનો મોકરો માર્ગ નહોતો. યોદ્ધાઓએ તેમાં ઝંપલાવ્યું. કેટલાક ગભરાયેલા હતા, કેટલાક ગવાયેલા હતા. તેઓ થોડીવારમાં જલસરણ બન્યા. બચેલાઓનું સ્વાગત કરવા માટે ગંગાને પેલેપાર દુશ્મનો તીર કમાન સાથે સજજ ઊભા હતા. પરોઢનો પ્રકાશ ઉગતો હતો. આવી જબરજસ્ત હિંદની અજોડ મોગલ સેના નાસભાગ ધમાધમીને ભાગા ભાગમાં પડી હતી. દુશ્મનો અજબ વ્યૂથી મારો ચલાવી રહ્યા હતા. પણ આ બધા સામે પેલો અરબી તોખાર પર આવેલો મોગલ યોદ્ધો અજબ સુરાતન દાખવી રહ્યો હતો. એની બંદૂકની એક એક ગોળી આબાદ મેમ લેતી જતી હતી. વીજળીના વેગે એનો અશ્વ ફરે જતો હતો, પણ એકલાનું સુરાતન શા કામનો? આબ ફાટ્યું ત્યાં થીગડું શું કરી શકે? જહાપના નાસી છૂટો સેના મરઘાની જેમ જબ્બે થઈ ચૂકી છે, શત્રુને આજે પૂરો કરવો છે દગાખોર શેરખાં? ગરીબ પરવર, અત્યારે સુરાતનથી નહીં સાનપણથી કામ લો, બાકી બચેલા મુઠ્ઠીભર બહાદુર મોગલો ખતમ ન થઈ જાય અને શત્રુઓ આપને પીછાણી ન લે તે પહેલાં આપ ગંગા તરી જાઓ. જાન હશે તો જાન ગણી છે, દગાખોર શેરખાના હાથ મજબૂત બન્યા છે અને હજારો મોગલ સિપાહીઓના મર્દા ગંગામાં તરી રહ્યા છે. બિસ્મિલ્લા અલ્લાહ, જેવી તારી મરજી. અને એ પડછંદ પુરુષ અશ્વને મારી મૂક્યો, જોત જોતામાં ગંગાના પૂરમાં એ ગયો એ ગયો, પ્રભાતના ગુલાબી કિરણમાં અદૃશ્ય થઈ ગયો. ભયંકર ખાના ખરાબી કાબુલ, કંદહાર અને તુર્કસ્તાનના અજોડ યોદ્ધાઓના કબ્રસ્તાન સમા બનેલા એ રણ મેદાનને મૂકીને તે આગળ ને આગળ વધી ગયો. પાણીના પૂરના મોજા પહાડ પહાડ ઉછળતા હતા. મધ્યયુગનો મહા અનુભવ 16. પ્રભાતના પંખેરો જાગ્યા ત્યારે ગંગા નદીના વિશાળ પટમાં દાઢીવાળાઓનું પૂર આવ્યું હતું. 1000-2000 નહીં પણ 20,000 મોગલ સિપાહીઓના મર્દાથી ગંગા નદી એકવાર બેજાર બની ઉઠી હતી. આ ગંગા નદીના પટમાં એક ઘોડેસવાર તરતો ચાલ્યો જતો હતો. પડછંડ એની કાયા હતી અને પહાડી એનો અશ્વ હતો. ઉછળતા મોટા મોટા મોજા પાણી પીને ઢમઢોલ બનેલા સિપાહીઓના વારે વારે અથડાતા મર્દા અને પીઠ પર પ્રચંડ અશ્વારનો બોજ, આ બધાથી ઘોડો અકળાયો હતો, થાક્યો હતો. છતાં એ અરબ માતાના દૂધને ધાવેલો હતો. જીવતા જીવ માનું દૂધ કેમ લજવાય? તનતોડ મહેનતે અશ્વારને લઈને એ પંથ કાપીએ જતો હતો. અશ્વારની દશા વિચિત્ર હતી. એનો સુંદર લંબગોળ ચહેરો વેદનાથી ભરાયેલો હતો. દાઢી અસ્તવ્યસ્ત હતી. માથાના થોડા વાર પાઘડીથી બહાર નીકળેલા હતા અને દેહ પર ધારણ કરેલી લાંબી કિંમતી અજકન ચૂંથાઈ ગઈ હતી. એના શરીર પર નાના એવા થોડા ઘા હતા અને એથી વધુ દિલમાં રણ મેદાન પરથી ભાગી આવ્યાનું દર્દ હતું. એ પાણીમાં તરતા મર્દાને જોઈ વિવર બની જતો અને વિચારતો, આહ ઈશા અલ્લાહ, કેવી ખરાબી! પિતાજીના વખતના મર્દાનગીના અવતાર સમા આ મારા સિપાહીઓનો કમોત ઇજ્જતની માટી અને કબ્રની શાંતિ પણ એમને નસીબે નહીં. દગાબાજ શેરખાં, તે મારી સરસ ચાકરી કરી, મારા નામના ખુતબા ભલે પડ્યા. અરે કાયર, મર્દાનગીના ખેલ ન આવડ્યા તે પીઠ પર ઘા કર્યા, પણ એ ભવિષ્ય જલ્દીમાં જ આવવાનું છે કે તારી કરણીના ફર તું ચાખીશ. હિન્દના મોગલોના કાર તારા કૃત્યની સજા નજીકમાં જ છે. સૂરજ ક્ષિતિજની બહાર ડોકાયા કરતો હતો. અશ્વારે એ તરફ જોઈ ફરીવાર અલ્લાહનું નામ લીધું. અચાનક ઘોડો ડૂબકા ખાતો જણાયો અને જેમ જેમ ડૂબકા ખાતો ગયો તેમ તેમ પાણી પર રહેવા મથતો હોય તેમ લાગ્યું. બે વાર તો અશ્વારની સાથે ઠેઠ તરીએ જઈને ઉપર આવ્યો, પણ વફાદાર પ્રાણી તાકાત હારી ચૂક્યું હતું. જીવનની શક્તિનું છેલ્લું બુંદ એ ખર્ચી ચૂક્યો હતો. ગંગાના ઊંડા પેટારમાં એ છેલ્લી વાર ઉતરી ગયો. અશ્વાર પણ સાથે જ હતો, એ પણ 2-3 વાર પાણી પી ચૂક્યો હતો. ગંગા પાર કરવાનું એકમાત્ર સાધન ગયું. થાકેલો હારેલો અશ્વાર પણ પાણીના વમરોમાં ગળથોલા ખાવા લાગ્યો. હજારોના જીવનધારક ગંગાના જળ પણ આ બેહાલ પુરુષની લાજ શરમ છોડતા હોય તેમ લાગ્યું. ઊંડા જર ઘૂમરી લેતા જાણે દોરા કાઢીને ભરખી જવા ઘસી આવતા હતા. બે એક ક્ષણ વધુ અને અશ્વાર પોતાના અશ્વની ગતિને પામ્યો જ હોત ત્યાં અલ્લાહના નામ સાથે જીવનના છેલ્લા શ્વાસ ઘૂંટતા નરને બચાવવા જાણે અલ્લાહનો કોઈ ફિરસ્તો મદદે આવી પહોંચ્યો. એણે આંખોને આંખો એને ઊંચો ઉઠાવી લીધો. પોતે જે ચામડાની મશકના સહારે જરપંથ કાપી રહ્યો હતો એ મશક પર એણે એને લઈ લીધો. ડૂબતો નર શાન ભાન ગુમાવવાની અણી પર હતો, છતાં ડૂબતો તણખલાને પકડે એ રીતે મશકને મંડાગાંઠ વારીને વળગી રહ્યો. જેના કિનારાને પહોંચવા એ કલાકોથી મથી રહ્યો હતો એ કિનારો એણે મશકની મદદથી થોડી વારમાં જોયો. પેલા મદદગારે એને કિનારે ઉતાર્યો, પાસે બેસી સારવાર કરી અને પૂરા ભાનમાં આણ્યો. ભલા આદમી, તમે ક્યાંથી આવો છો? કોઈ મોટા ખાનદાનના નબીરા જણાવો છો? હા, મોટા ખાનદાનના નબીરા, એને જ લીધે આ દશા થઈ. ભલાભાઈ, મને તારું નામ બતાવીશ? મારું નામ નિઝામુદ્દીન ભિસ્તી. પાણી પાવાનું મારું કામ, મારા નામનું અને મારા કામનું તારે શું કામ છે? ભિસ્તી બસ્તી સ્વર્ગનો આદમી, ખરેખર તે ભિસ્તીનું બહિસ્તીનું નામ શોભાવ્યું. ભલા ઇન્સાન, તું જાણી લે કે મારું નામ હુમાયું. હુમાયું તો હિન્દના શહેનશાહનું નામ છે. એ જ હું. નિઝામ મુકદ્દરની વાત મોટી છે. આજે તો દુશ્મનના દગાનો ભોગ થઈને હારીને મેદાન છોડી જાઉં છું, પણ મારા ગ્રહ મને પોકારીને કહે છે કે મારું શહેનશાહ પદ કોઈ ખૂંચવી શકશે નહીં. કાલે હું ફરી ગાદીપતિ બનીશ. નિઝામ, કંઈ માંગી લે, હિન્દના શહેનશાહને બચાવવાનું કંઈ ઇનામ માંગી લે. ઇનામ શું માંગું? ભરપૂર રોજી મળી રહે છે. મારા બાદશાહ, સદા સંતોષી જીવનવાળા ભિસ્તીને શું માંગવું તેની સૂઝ ન પડી. રોજીથી પેટ ભરાય, કંઈ તાલેવંત થવાય, પેઢી પાંચ પેઢી સુખે ખાય પીવે તેવું માંગી લે. અમે પોતે તો સુખી થઈએ કે નહીં, પણ બીજાને તો સુખી કરી શકીએ. અરે, હીરા માગ, જમીન માગ, ધન માગ, દોલત માગ, શાહી ચાકરી માગ. ના રે બાબા, ચાકરી આપણાથી ન થાય. એમાં વળી શાહી ચાકરી માગું તો ભોગ લાગ્યા. ન ખાવાના, ન પીવાના, એ તો સારા કપડાં પહેરવાના, મનમાં લબુ ડબુ થવાના, ખાવા પીવાની ખેર સલ્લા અને સવારથી સાંજ દોડવાના, ટાંટિયા તોડને માથા ફોડ. અરે ભલા માણસ, રાજપાટ માંગી લે. શહેનશાહ ભિસ્તીની નિખાલસતા પર મુગ્ધ થઈ ગયો હતો. રાજપાટ? કાંઈ સૂજી આવતું હોય એમ ભિસ્તી બોલ્યો. એના લહેરી દિલમાં એક તુક્કો ઉગી આવ્યો. ગરીબ પરવર, જો સેવકની ગુસ્તાખી ન લાગે તો મરજી થાય તો મને આપની બાદશાહી બે કલાક માટે આપજો. એ સિંહાસનો અને છત્ર ચામરો કંઈ કંઈ ભપકાઓ જોઉં તો ખરો કે એમાં મજા છે કે નહીં. હુમાયુ આ બોરા આદમીની માગણી સાંભળી ખુશ ખુશ થઈ ગયો. એણે ઉદાર દિલે કહ્યું, જરૂર આવજે. શહેનશાહનું વચન છે કે તને બાદશાહ બનાવીશ. જેવો હુકમ મારા બાદશાહ. બોલો, હવે તમારે ક્યાં જવું છે? અને શીશી જરૂર છે, થોડું અફીણ, થોડી મીઠાઈ, એક સારો ઘોડો. શહેનશાહ હુમાયુએ જોઈતી સામગ્રી આણવા કહ્યું. થોડી વારમાં નવો તાજો ઘોડો અને થોડો અનેક નાસ્તો હાજર થયો. રત્નજડિત થારમાં જમનારા શહેનશાહે અફીણની નાની કાંકરી મોંમાં નાખી લીધી અને ત્યાં જમીન પર બેસી થોડું ખાઈ લીધું. નાક પર બંને આંગળીઓ મૂકી સૂર્યનાલિકામાં શ્વાસ ચાલુ થતાં શુભ સુકન જોતા આગ્રાની વાટ પકડી. અશ્વાર દિશાઓ સૂંઘતો જતો હતો. દુશ્મનોના જાસૂસો એના દગાખોર મારાઓ પીછો તો કરી રહ્યા નથી ને, પણ જેમ જેમ એ આગળ વધતો ગયો તેમ તેમ વાતાવરણમાં શાંતિ મેળવતો ગયો. નાસેલા ભાગેલા જખમી સિપાહીઓ પણ ધીરે ધીરે ભેટતા ચાલ્યા. શહેનશાહ તેમની પાસેથી વિગત તો એકઠીક કરવા લાગ્યો. જહાપના દુશ્મને આપણો લેશ માત્ર પીછો પકડ્યો નહોતો, એનો એક પણ સિપાહી ચુનારગઢ અને જૌનપુરથી આગળ મળ્યો નથી. સાંભળ્યું છે કે એ બંગાળ, બિહાર અને જૌનપુરનો રાજા બનશે એવી દાંડી પીટાતી પણ સાંભળી છે. આજે નહીં તો કાલે આગળ નહીં વધે એની શી ખાતરી? શહેનશાહે ઉલટ તપાસ લેવા માંડી. ગરીબ પરવર, દુશ્મન હવા જેવો છે, એને અનેક છુપા મદદગારો છે. આપણા સૈન્યમાંય એના જાસૂસો છે, એની તાકાત અજબ છે. આપણું સૈન્ય આ ફટકાથી એટલું તો નાહીમંત બન્યું છે કે ન પૂછો વાત, એ ક્યારે ક્યાં બેસી જઈ શું તરખાટ મચાવશે તે કાંઈ કહી શકાય નહીં. અને વળી એક નવી વાત સાંભળી છે, કહેનાર વધુ પાસે ગયો. એણે કાનમાં ધીરેથી કહ્યું, આપના ભાઈ કામરાન કાબુલથી લશ્કર લઈ આપના પર ચઢી આવે છે. મારા પર મારો ભાઈ ચઢાઈ લઈને આવે? ન બને. હા, કામરાન ઉતાવળિયો છે, કદાચ ઉતાવળમાં કંઈ પગલું ભરે, પણ હું એનો મોટો ભાઈ તો બેઠો છું ને. એક ઈશારામાં સમજાવી દઈશ. એ તો ઠીક, મિર્ઝા અસ્કરી પણ અમને તો ભરોસાલાયક લાગતો નથી. જહાપના એક બાપના બેટામાં ભરોસો નહીં? નામુમકિન. દુનિયા ગમે તે કહે, મને મારા ભાઈઓમાં કાફી ભરોસો છે. અલબત્ત ખુદાએ બધાને બધી વાતે પૂરા પેદા કર્યા નથી. કોઈમાં કંઈ એબ, કોકમાં વળી કંઈક એબ. તકસીર વગરનો તો એકમાત્ર અલ્લાહ. હું જાણું છું કે અસ્કરી કંઈક પૈસાનો લોભી છે, પણ માલિક, હું જાણું છું એનો ફાયદો શું. હું જાણું છું. ઓ મારા બહાદુર સરદારો, તમને ક્યાંથી એ ખ્યાલ હોય કે બેટાના દીર્ઘાયુ માટે જે બાપે પોતાની જિંદગી આપી દેવાની ખુદા પાસે બંદગી કરી? અરે, એમ તો બંદગી ઘણા કરે છે, પણ બંદગી સાચી જોઈએ. સાચી હોય તો મંજૂર થયા વગર કદી ન રહે. ખુદાએ બેટાના બદલે બાપની જિંદગી લેવાની મંજૂર કરી, બેટો સાજો થયો. બહાદુર બાપ સદાની શાંતિ માટે આરામ ગહામાં પડ્યો. એ બાપના છેલ્લા અલ્ફાઝ, આખરી શબ્દો શું હતા જાણો છો? હુમાયું, તારા ભાઈઓની સંભાળ રાખજે, એમના ગુના દર પુજર કરજે. મારા વફાદાર અમીરો, આજે મારા એ અજબો ગજબ વાલિદ બાપુના શબ્દો મને યાદ છે. સલ્તનત તો આજ છે અને કાલે નથી. મારો ભાઈ મારી છાતીમાં ખંજર મારે તો પણ હું તો હસવાનો. હું કયા બાપનો બેટો? મારા સમરજંગ સરદારો, દુનિયા ઢૂંઢશો તોય આવા બાપ નહીં મળે. એની શોભા હું ના રાખું તો બીજો કોણ રાખે? શિખામણ આપનારા સરદારો શાંત થઈ ગયા. એમની પાસે આથી આગળ દલીલો નહોતી. માઠું તો લાગતું નથી ને મારા ચમકતા સિતારાઓ? હુમાયું બીજી ક્ષણે પાછો પોતાના સરદારોને થાબડવા લાગ્યો. એ પોતાના બાપના જમાનાના રણજંગ ખેલનારા હતા. તમે મારા મુરબ્બીઓ છો, તમને મારા રંજ અને ગમ સાથે સંબંધ છે, મારી સાથે સાચી મોહબત છે, એટલે તમારું દિલ દાઝતું હશે, તમારા શબ્દો સાચા હશે. તમે મોગલ સલ્તનત માટે માથાને લીલા નારિયેળની જેમ વધેરનાર છો, પણ મારી દશા હું જાણું છું. મારી જન્મકુંડલી મેં જાણી છે, જોઈ છે, વાંચી છે. આકાશના ચાંદની જેમ હું મારું ભવિષ્ય જોઈ શક્યો છું. જહાંગીર ખાન, તૈમૂર શાહ અને બાબર શાહના વંશજોએ કદી હાર જાણી નથી. છેલ્લી પર સુધી હું લડીશ. જમાનાના જર હવે દેખાતા હતા. આગર મોકલેલા ઘોડા સવારે આગ્રામાં જઈ હિન્દાલને ખબર આપ્યા હતા કે શહેનશાહ હુમાયું આવી રહ્યા છે. હમણાં ભાઈ આવશે, બંને ભેટી પડશે, સુખ દુઃખ પૂછશે, દુશ્મની દગાખોરી સામે રોષ પ્રગટ કરશે એવા એવા તર્ક વિતર્ક કરતો બલો બાદશાહ દૂર દૂરની ક્ષિતિજને વિંધતો નજર નાખી રહ્યો હતો. ક્ષિતિજમાં બે ચાર મેઘખંડ સિવાય કંઈ નજરે પડતું નહોતું. કિલ્લાના બુર્જ દેખાયા. અરે, ઉતાવળા સ્વભાવનો હિન્દાલ ત્યાં દરવાજે શાહી સન્માન કરવા ખડો હશે, પણ આ શું, સ્વાગતની ગરમ લાગણીને બદલે દરવાજા પર ઉચ્ચક મનવાળા પહેરેગીરો પહેરા ભરતા હતા. બાદશાહ કંઈ પ્રશ્ન કરતો તો કોઈ કંઈ સરખો જવાબ પણ ના આપતું. જાણે બધાએ દિલની ચોરી રાખતા હતા. જહાપના બધું બદલાયેલું લાગે છે, મને પણ એવું જ લાગે છે, પણ અમારી ચાર આંખો મળી એટલે તમે જોઈ લેજો મારો ભાઈને તમે વધારે પીછાણો કે હું. બંધુપ્રેમનો દીવાનો આ દુખિયારો બાદશાહ પોતાના ભાઈઓને વિશે લેસ માત્ર ઘસાતું સાંભળવા તૈયાર નહોતો. અમીરો ચૂપ થઈ ગયા. હિન્દાલ ક્યાં છે? શું સૂતો છે? શરીર બેચેન છે? કંઈ ખોટું લાગ્યું છે? અરે, મોટાભાઈથી ખોટું લાગવાનું શું? પ્રશ્ન પૂછતો પૂછતો મહાનુભાવ શહેનશાહ દરબારે ખાસમાં મજલિસે આમમાં રંગભવનમાં શીશ ધરમાં ચૌરંગીમાં બારાદરીમાં જનાનખાનામાં બધે ફરી વર્યો. આખરે નદી કિનારે ગતસારામાં હિન્દાલ મળ્યો. મળીને પણ મન મૂકીને એણે વાત ન કરી. બક્સરની લડાઈના પોતાને થયેલી જફાના સરદારોની વફાના કંઈ સમાચાર એ પૂછી ન શક્યો. હિન્દાલ પ્યારા ભાઈ, મન મૂકીને કેમ વાત કરતો નથી? કંઈ ખોટું લાગ્યું? કંઈ વેમ? ના ના, હિન્દાલે બનાવટી હાસ્ય કર્યું. હિન્દાલ, મારા સામું તો જો, શું છે? હિન્દાલ હુમાયુની વેધક આંખો સામે આંખો માંડી ન શક્યો. હિન્દાલ, તારા મનની ચોરી હું સમજ્યો. તારે બાદશાહ થવું છે. શા માટે દિલ ખોલીને વાત કરતો નથી? તું બાદશાહ થજે, પણ પહેલાં એ વાત તો જાણી લે કે આજ આપણા બાપ દાદાનું રાજ જોખમમાં છે. મોગલોની હસ્તી મિટાવવાની ઝુંબેશ ખડી થઈ છે. શું એવે વખતે પણ તું મારાથી દિલ ચોરી રાખીશ? હિન્દાલ ચૂપ હતો. હુમાયુ આગળ બોલવા લાગ્યો. હિન્દાલ, પૂજનીય પિતા તરફ લક્ષ્ય આપ. કેટલી અથાગ જહેમતથી એમણે આ રાજ જમાવ્યું હતું. એ રાજના નાશ માટે ગુજરાતનો સુલતાન બહાદુર શાહ અને અફઘાન સરદાર શેરશાહ મેદાને પડ્યા છે. એ વેરા આપણે ચાર ભાઈ જુદા પડશું, શું એમ કરીને આપણા દુશ્મનોના ઘરમાં દિવાળીના દીવા સળગાવીશું? યાદ રાખજે, એક સિપાઈ કંઈ ચીજ નથી, જ્યારે ચાર સિપાઈ એક લશ્કર છે. મિર્ઝા અસ્કરી પણ ધીરે ધીરે આવીને અદબથી પાછળ ઊભો હતો. અસ્કરી, તારે ખજાનો જોઈએ છે? હિન્દાલ, તારે તખ્ત જોઈએ છે? મારા પર ભરોસો રાખો. માથા પર ચમકી રહેલી વીજળીઓને વેરાઈ જવા દો. હુમાયુને કસાઈનો મો નથી, એને તો અલ્લાહનું આપેલું આ આસમાન છે. સુંદર સિતારાઓથી ખીચોખીચ આ રાત્રિ છે અને એના ખગોળના ગ્રંથો છે. હું ભલો અને મારું આકાશી ગણિત ભલું. બાબરનો કોઈ મોટો સલ્તનત ચલાવે એ સામે હુમાયુનો વિરોધ નથી, પણ આજે એક બનો, દુશ્મન મજબૂત બને એ પહેલાં એના પગ ઉખેડી નાખો. આપણું લશ્કર ના હિંમત બન્યું છે, હિન્દાલે વચ્ચે કહ્યું. લશ્કર ના હિંમત બને, જો આપણે નામર્દ બનીએ તો બોલાવો અમીર ઉમરાવોને, સુર સરદારોને. હું એમને પૂછવા માગું છું, એમના દિલ દંડોરવા માગું છું, એમના ઘા રીઝવવા ચાહું છું. આજથી જ નવા જંગની તૈયારી કરવી છે. થોડી વારમાં ગજસારાનું સાઠ મારીનું મોટું મેદાન ભરચક થઈ ગયું. મોટા મોટા શમશેર જંગ એમાં બેઠા હતા, પણ સૌના મોં પર નિરાશાની આછી ઝલક પથરાયેલી હતી. શહેનશાહે બોલવું શરૂ કર્યું. મોગલ સામ્રાજ્યના ચમકતા સિતારાઓ, તમારા ચહેરા પર ઉદાસીન કેમ પથરાયેલી છે? જાણી લો કે તમારો આ બાદશાહ મોતના મુખમાંથી પાછો ફર્યો છે. મોત મળ્યું હોત તો અલ્લાહને જિંદગી મંજૂર ન હોત, તો મને એક ભિસ્તીને હાથે એણે બચાવ્યો ન હોત. અલ્લાહને મારી જિંદગી મંજૂર હતી, એણે મને બચાવ્યો. અને બચાવ્યો તો સમજવું જોઈએ કે અલ્લાહે કંઈ કામયાબી માટે બચાવ્યો છે. થવાનું બધું તેની મરજી પર છે. ચકલીને બાજ બનાવવાની અને બાજને ચકલી બનાવવાની હિકમત એના હાથમાં છે. એની હિકમત સામે થનારા હું અને તમે કોણ? રાણા સંઘના પ્રચંડ લશ્કરની સામે બાદશાહ બાર્બરના સૈન્યની સી વિશાદ હતી. ગણતરીની દ્રષ્ટિએ મોગલોની હાર નક્કી હતી, પણ અલ્લાહની મરજી બીજે હોય ત્યાં શું? એટલે મોગલોને નસીબે ફતેહ મળી. માટે દુઃખ, રંજ, ગમ, શોક, હાર, જીત બધું એકમાત્ર અલ્લાહની મરજી પર છોડી એક તમન્નાથી કામ કરવાની આપણી ફરજ આવીને ખડી રહી છે. ઇસ્લામને બુલંદ બનાવનારા બહાદુર કદી હાર્યા નથી અને હારશે નહીં. એ ખુદાઈ કોલ છે. તમારું લક્ષ્ય હું એક ખાસ વાત પર ખેંચવા માંગુ છું. આજે જે નવી જેહાદ માટે હું તમારી સામે દરખાસ્ત પેશ કરું છું, દરખાસ્ત નહીં, હુકમ. અમે મોગલ શહેનશાહના ગુલામો છીએ. ઉદાર દિલના રાજવીના શબ્દોએ થોડી વારમાં બધા અમીરો ઉપર જાદુ જમાવવા માંડ્યું. શાબાશ મારા જાવા મર્દો, પણ તમે જે મોગલ સલ્તનતની વાત કરો છો એની જ વાત હું કરું છું. તમે જાણતા હશો કે બરવાખોર શેરખા મોગલોના નાશના શપથ લઈને બેઠો છે. એ જાહેર બાહિર મોગલોનું નિકંદન કાઢવાના પડકારા કરે છે. ગુજરાતના બહાદુર શાહે પણ પોતાની હિંમત બુલંદ બનાવી શેરખાના શબ્દો બેવડ્યા છે. મોગલના શહેનશાહનો નાશ, મોગલના શહેનશાહનો નાશ એટલે મોગલનો નાશ, મોગલોના બીબી બચ્ચાનો નાશ, મોગલ ખાનદાનનો નાશ. બહાદુરો, હલકી જાતનો પથ્થર કદાચ સેનાનો પ્યાલો ભાંગી નાખે, પણ તેથી તમે મને કહેશો કે હું શું સોનાની કિંમત ઘટે છે અને પથ્થરની કિંમત વધે છે? એકવાર દગાથી બહાદુર મોગલો શિકસ્ત પામ્યા, તેથી શું સદાને માટે દગાખોરી આબરૂ વધી? શું એમના હાથ બરવાન બન્યા? હજી ગઈકાલ સુધી મોગલોના દરબારમાં ચાકરી કરી પેટ ભરનાર એક હલકો સિપાઈ શું તમારી બહાદુરીનો, તમારા હોંસલાનો, તમારી હસરતનો નાશ કરશે અને શરમ ભરેલી જિંદગી તમારે હવાલે કરશે? બહાદુરો, જે જિંદગીથી ચહેરા પર શરમ છવાઈ રહે એ જિંદગી જીવવા કરતાં મોત શું ભૂંડું? કરામતને દિવસે કઈ રીતે ખડા રહી શકશો? તમારા સંતાનો તમને યાદ કરવામાં મગરૂરી સી રીતે લેશે? ઉઠો, કમર કસો, આજને હિંમત વધાવી લો. આવતીકાલ તમારી જ છે. એક એક મોગલ બચ્ચો પોતાના ખાનદાન માટે, પોતાના શહેનશાહ માટે અને ભુજબળથી મેળવેલ હિન્દુસ્તાન માટે, પોતાના ઘર બારને બીબી બચ્ચાની સલામતીને માટે લડશે. ફતેહ મોગલના મુકદ્દરમાં લખાયેલી છે. બોલો, અલ્લાહો અકબર, અલ્લાહો અકબર. શહેનશાહ હુમાયુનો જોઈ કિલ્લાની દિવાલો પ્રચંડ પોકાર પાડી રહી. જનાના જર ખરખર નાદે વહેતા પડઘો પાડી ઉઠ્યા. બાગનું ગુલ અને પિંજરનું બુલબુલ પણ નવી હિંમતથી જાગી ઉઠ્યું. આ બુલંદ પડકારના નભોમંડળને ભરી દેતા દૂર દૂર પ્રસરી ગયા. દૂર દૂરથી આગ્રા બણી તોફાન લઈને ઘસી આવતા કાબુલ કંદહારના માલિક કામરાનના કાન પર આ પડઘા ચડાયા. હાથીની સુશોભિત અંબાડી પર બેઠેલ મોગલ સહજાદો કામરાન એકદમ ચમકી ઉઠ્યો. શું મળેલી ખબર ગલત છે? લડાઈમાંથી બાદશાહ હુમાયું જીવતો પાછો ફર્યો છે? કામરાનને ભાઈની કુશળતાના સમાચારે વ્યગ્ર બનાવ્યો. મોટા ભાઈના મૃત્યુના સમાચારથી આગ્રાની ગાદી સર કરી ભાઈનો મૃત્યુ મહોત્સવ ઉજવવા આવતા કામરાનના દિલમાં જાણે આ સમાચારથી કોઈએ ભાલો માર્યો. એણે સ્વસ્થતા જાળવી કાસદને હુકમ કર્યો, આગળ જઈ વાતાવરણને તપાસો, સાચી વાત જલ્દી જાહેર કરો. હોશિયાર કાસદે આગ્રાના કિલ્લાના દરવાજે આવી તપાસ શરૂ કરી. બાદશાહને નજરે જોનાર અમીર ઉમરાવોને મળી ખાતરી કરી. એની ચકોર આંખે બધું વાતાવરણ માપી લીધું. એ ઘસમસ્યા આવતા કામરાનને ચેતવવા વીજળીની ઝડપે પાછો ફર્યો. કામરાને બધા સમાચાર સાંભળ્યા અને એણે વાની દિશામાં વાકુકડો ફરે તેમ એકાએક બધા રંગ પલટી નાખ્યા. યુદ્ધની નોબતો ખામોશ કરવામાં આવી. વખત જોઈને વેણ બદલવામાં કુશળ સાજાદો કામરાન ભાઈને આવીને બેઠ્યો. હર્ષના આંસુ એની આંખમાંથી વહી રહ્યા હતા. મેદાનની આખરી ફતે મોગલોની છે. મારા વાલા બાદશાહની સેવામાં મારા ચુનંદા હજાર સૈનિકોની અત્યારે ભેટ કરું છું. બાકી વખત આવે સેવક તૈયાર જ છે. આખરમાં ભાઈ તે ભાઈ હુમાયું ખોટું ન કહે. બોરા દિલનો મહાનુભવ મનમાં ને મનમાં મલકી રહ્યો. દૂર દૂર લશ્કરી મેદાનમાં મોગલ સિપાહીઓ કવાયત કરી રહ્યા હતા. મદ ઝરતા માતંગો જમાનાની રૂપેરી વેરુમાં રેતીસ્તાન કરી રહ્યા હતા અને રાજ દરવાજે નોબતો ગડગડી રહી હતી.